చేయగలిగానా రోగులు అంటే కిషోపాదానికి ప్రజాచుకులే સર્વ વિશુદ્ધ પારિણામિક પરમભાવ હોય એવા દ્રવ્ય સામાન્યને વિષય કરનાર જ્ઞાનની અવસ્થાને શુદ્ધ દ્રવ્યાર્થી નહી કહે છે. નહી એટલે જ્ઞાન અને દ્રવ્યાર્થિક કે દ્રવ્ય સ્વભાવ માત્ર જાણવાનું જેનું પ્રયોજન છે એનું એ બીજાને જાણતું નથી. એ જે જ્ઞાનનો અંશ છે એ એકમાત્ર ત્રિકાળી સ્વભાવ એનો જ વિષય કરે છે. જે જ્ઞાન દ્રવ્ય સામાન્યને જાણવાનું જ માત્ર પ્રયોજન છે, બીજું કાંઈ પ્રયોજન નથી, એવા જ્ઞાનની દશાને દ્રવ્યાર્થિક નહીં કહે છે અને એ શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં છે. કેમ કે દ્રવ્યાર્થિક નહીંના 10 ભેદ છે, એમાં અહીંયા શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં. પણ એ શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં છે, એ સ્વરૂપાદાનભૂત છે. એ જ્ઞાનની અતિન્દ્રિય જ્ઞાનની જે અવસ્થા છે એ પોતે શુદ્ધ ઉપાદાન રૂપે છે. એ શુદ્ધ ઉપાદાન ભૂત શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં. આવા સર્વશુદ્ધ પારિણામિક પરમભાવ ગ્રાહક એને ગ્રહણ કરનાર જે નહીં, પોતાના આત્માને પ્રસિદ્ધ કરનાર જે જ્ઞાન એ નહીં. આ આત્મા કેવો છે કે આ નહીં ભાન એટલે આત્મા ચેતના પ્રાણથી જીવત્વ શક્તિથી જીવે છે, તેને જીવ કહેવામાં 10 પ્રકારના પ્રાણ છે, જીવ જીવે વ્યવહાર છે. એ વાસ્તવિક વાત નથી, ઉપચારનું કથન છે. નિશ્ચયથી તો જીવ પોતાની જીવત્વ નામની એક શક્તિ છે. છૂટતાલી શક્તિમાં પહેલી જીવત્વ શક્તિ છે, જીવતર શક્તિ. એનાથી આત્મા અનાદિ અનંત જીવે છે અને એક સમય માત્ર પણ મરતો નથી. મરતો નથી એટલે નાશ થતો નથી. એ નહીં જીવ કેવો છે કે કર્તૃત્વ ભોગતત્વથી શૂન્ય છે. આ અંતર્મુખ જ્ઞાન દ્વારા જ્ઞાયક ભાવને પરમ ભાવને વિષય કરનાર શુદ્ધ ઉપાદાન ભૂત એટલે જે શુદ્ધ ઉપયોગ છે જેમાં બિલકુલ અશુદ્ધતા નથી, એ ઉપયોગ દ્વારા આત્માને ગ્રહણ કરવામાં આવે, જાણવામાં આવે તો આ મારો આત્મા કર્તા ને ભોગતાના ભાવથી શૂન્ય છે. એક વાત કરી તથા બીજી વાત કરે છે. તથા કહ્યું એટલે બીજો પ્રકાર કંઈક વિશેષ સમજાવે. આ ગાથાનું મથાવું એવું છે કે આ આત્મા છે એ અકર્તા ને અભોગતા છે એને વિશેષ પ્રકારે સમજાવે છે. એટલે આ ગાથાનો મુદ્દો શું છે કે આત્મા અકર્તા ને અભોગતા છે એમ સમજાવવું છે. અહીંયા અત્યારે વ્યવહાર નહીં સમજાવવો નથી, પણ એને અનંત કાળથી જે બીજું પણ ખોજાયેલું નથી, હું કરતા છું એમ જાણ્યું છે, હું કરતા છું એમ જાણ્યું છે, પણ હું અકર્તા છું એ વાત એને લક્ષમાં જ લીધી નથી અને હજી લક્ષમાં લેતો નથી. આ પ્રગટપણે હું કરું છું ને થાય છે, અને તમે કહો છો કે એ સમયે તમારો આત્મા એનો કરતા નથી. એ સમયે પાછું એમ કે ત્રિકાળી સામાન્ય એકરૂપ સ્વભાવ છે, જે ખરો જીવ છે, જે ખરેખર જીવ છે, એ સમ્યક દર્શનનો વિષય છે. સમ્યક દર્શન કેમ નથી થતું તેમ ઘણાને પ્રશ્ન થાય છે કે 10 વર્ષ 20 વર્ષ 30 વર્ષ 40 વર્ષ થયા અને ગુરુદેવની સમીપે થયું તો સમ્યક દર્શન કેમ થતું નથી એક ઘણાજીઓનો પ્રશ્ન છે. ઘણાજીઓ આવો પ્રશ્ન પણ ગુરુદેવને કહે છે. કેમ કે દરેકને હવે આ સંસારમાંથી છૂટવાનો ભાવના જાગી છે. આ સંસારમાં સુખ નથી, હવા જ ચાખી લીધો, પહોંચાય ખો અનંત વાર સ્વર્ગમાં ગયો, અને એ હવા તો ચાખો તો એના જેવો હવા તો એ કઈ અહીંયા છે નહીં. વાતમાં માલ શું, અહીંયા તો કાંઈ જ નથી. સ્વર્ગની અપેક્ષા એ બાઈના વૈભવની સરખામણીમાં ન્યા ગયા પછી પણ સુખ અનુભવવાનું નહીં, દુઃખી થયો તો હવે અત્યારે એ જીવ જાગ્રત થયો છે કે મારે હવે તો આત્મિક સુખ જોઈએ છે. અને એ આત્મિક સુખ સમ્યક દર્શન જ્ઞાન પ્રગટ થતા જ થાય છે. તો સમ્યક દર્શન થતું કેમ નથી એનો વિચાર જીવે કરવો જોઈએ. એ ભૂલ ગોતવા નીકળે છે કે આના પ્રત્યે મમતા છે, આના પ્રત્યે રાગ છે, આના પ્રત્યે દ્વેષ છે. એ એ સમ્યક દર્શન નો વિષય નથી. ત્યાંથી નાસ્તિથી ઉપડે છે, એ સમ્યક દર્શન નહીં થાય. મારામાં રાગ દ્વેષ મોહ નથી, આ નથી, આ નથી, આ નથી, આ નથી, આ નથી. કેમ કે સમ્યક દર્શન નો વિષય જ નથી. એને સમ્યક દર્શન નો વિષય શોધ્યો નથી. જો શાંતિથી સાંભળવા જેવી વાત છે. 320 ગાથા માખણ છે. સમ્યક દર્શન કેમ થતું નથી? એક સમય માત્ર પણ અનુભવ તો કર્યો નથી, પણ આ પ્રકારનો 320 ગાથા કહે છે એવો નિર્ણય પણ કર્યો નથી. કે આત્મા, અમે આત્મા એને જ કહીએ છીએ કે જે અકર્તા ને અભોગતા હોય તેને આત્મા કહીએ છીએ. સમ્યક દર્શનનો વિષય જે છે એ અકર્તા ને અભોગતા એવો આત્માનો એ ત્રિકાળી સ્વભાવ છે. જે સમ્યક દર્શનના પરિણામને પણ કરે નહીં તો મિથ્યા દર્શનના પરિણામ તો ક્યાંથી કરે? અને જો પોતાના પરિણામને ન કરે તો આ પૈસાને આઘા પાછા ક્યાંથી કરી શકે? લક્ષ્મીને, આંગળીને, શબ્દને, એ રેવા દે. આત્માને કરતા ન જોતું, સમ્યક દર્શન નથી થતું, એનું કારણ છે કરતા માને. અને જયારે એ જ આત્મા પોતે પોતાના આત્માને અકર્તા છું એવી ભાવના ભાવશે તો સમ્યક દર્શન થયા વિના રહેશે નહીં. એ આ ગાથા છે સમ્યક દર્શનની. શું છે આ નહીં? જીવ કર્તૃત્વ ભોગતો નથી, શૂન્ય છે. એક વાત કરી કથા, બંને મોક્ષના કારણ અને પરિણામથી શૂન્ય છે. એક આ બે વાત કરે છે. આ આત્મા ત્રિકાળી દ્રવ્ય સામાન્ય જ્ઞાન ઘન પરમાત્મા સામાન્ય 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 એકરૂપ એકરૂપ અનંત ગુણનો પુંજ, જેમાં ભાવ કર્મ નથી, દ્રવ્ય કર્મ નથી, લોક કર્મ નથી, જેમાં આવરણ નથી, જેમાં અધુરાશ નથી, જેમાં ઉણપ નથી, એવો નિજ પરમાત્મા આ અંતર્મુખ જ્ઞાનથી જોવામાં આવે તો મારો આત્મા મારા આત્મામાં બંધનું કારણ નથી. ભાવ બંધ જે મિથ્યા તો ભાવ કહેવામાં આવે છે. મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન ને મિથ્યા ચારિત્ર એ બંધના કારણો છે. બંધનું કારણ આશ્રવ છે. આશ્રવમાં એકત્વ બુદ્ધિ થવી તેને પરમાત્મા બંધ કહે છે. તો બંધના કારણથી હું રહિત છું અને બંધના પરિણામથી પણ હું રહિત છું. ક્યારે? કે ત્રણે કાળે, અત્યારે. જે જો આ સમ્યક દર્શન નો વિષય બતાવે છે. સમ્યક દર્શન તો સહજ પ્રગટ થાય છે. એ સહજ પ્રગટ ક્યારે થાય છે? કે સમ્યક દર્શનને એનો વિષય મળે છે ત્યારે. એના વિષયની ભૂલ છે ત્યાં સુધી સમ્યક દર્શન થતું નથી. જગતના જીવોને સમ્યક દર્શન જ્ઞાન પ્રગટ કરવું છે, પણ એનો વિષય શું છે? આવો ભગવાન જાઓ, આવો. आगे खूब किए थे योने सम्यक दर्शन तद करवे थे और सम्यक दर्शनों जो विषय थे ये शुद्ध आत्मा एनु रूप एनु स्वरूप एनो भाव ईश्वर केवो छे ए जीव लक्ष्मण लेते ले। जेने सम्यक दर्शन प्रगट थाय छे एने एनो विषय ज्ञान धर्म ध्यान थवा पेला ए ध्यान नु ध्येय बहु स्पष्ट चोखू थी जाए सम्यक दर्शन तो परिणाम छे अने ए परिणाम नो विषय छे पोतानो शुद्ध आत्मा जे सर्व विशुद्ध परम पारिणामिक स्वभाव भाव एवो ए सम्यक दर्शन नो विषय छे। सम्यक दर्शन केने थाय छे कि जेना श्रद्धाना पर्यायमां ने ज्ञानना पर्यायमां आवो त्रिकाली सामान्य एक रूप भगवान जी आत्मा ते कर्ता भोक्ता थी रहित छे अने बंधना कारणों जे राग द्वेष मिथ्यात्वना परिणाम बंधनु कारण छे एना थी रहित छे शून्य छे अने बंधना परिणाम थी पण शून्य छे। बंधनु कारण आत्मा मां नथी અને બંધના પરિણામ પણ આત્મામાં નથી એ બંધના કારણને આત્મામાં છાપે છે એટલે સમ્યક દર્શન થતું નથી અને બંધના પરિણામ આત્મામાં થાય છે એવું સિદ્ધાંત હોવાને કારણે સમ્યક દર્શન થતું નથી કેમ કે જે વસ્તુ છે એ વસ્તુ બંધનું કારણ ન હોય જો વસ્તુ બંધનું કારણ હોય તો નિત્ય બંધ થયા કરે બંધનું જે કારણ રાગ દ્વેષના જે પરિણામ એ બંધના કારણો કયા એ કારણથી મારો આત્મા શૂન્ય છે કથનચિત શૂન્ય ને કથનચિત અશૂન્ય એમ નથી। सम्यक दर्शन श्रद्धानी पर्याय निर्विकल्प छे तेथी ते कथन चित्तने प्रमाणने ग्रहण करती नथी ए ज्ञाननो विषय छे। कथन चित्त ए ज्ञानना पर्यायनो धर्म छे श्रद्धाना पर्यायमां निर्विकल्प छे तेथी एकला निर्विकल्पने विषय करे तो आ मारो आत्मा अत्यारे आवो निर्णय करवानी जरूर छे જો સમ્યક દર્શન પ્રગટ કરવું હોય તો કે મારો આત્મા વર્તમાનમાં જે કંઈ પુણ્યને પાપના ભાવ થાય છે કે જે બંધના કારણો છે પુણ્ય પાપના પરિણામ બંધના કારણ છે ભાવ બંધનું કારણ છે અને દ્રવ્ય કર્મના બંધનું પણ એ નિમિત્ત કારણ છે તો દ્રવ્ય કર્મ બંધાય એનું જે નિમિત્ત કારણ રાગ દ્વેષના ભાવો તે ભાવોથી વર્તમાનમાં હું શૂન્ય છું આ દ્રવ્ય સ્વભાવને મુખ્ય કરીને જો વિચારે તો ખ્યાલમાં આવે એની નજર જો અત્યારે પર્યાય ઉપર જશે તો એને ખ્યાલમાં જ્યારે વ્યવહારને કહે છે કે બંધના કારણથી આત્મા સહિત છે રાગ છે અત્યારે તે જ સમયે નિશ્ચય નહીં બતાવે છે કે રાગથી વર્તમાન રહિત છે આત્મા સહિત છે સહિત હોવા છતાં રહિત છે બંધનું જે કારણ દ્રવ્ય કર્મના બંધનું કારણ કે ભાવબંધનું કારણ એવા જે પુણ્ય પાપના પરિણામ મુખ્યાત્વના પરિણામ જે કર્મબંધના કારણો છે એ કારણથી હું શૂન્ય છું મારામાં કારણ નથી અને બંધના પરિણામથી પણ આત્મા શૂન્ય છે. ત્રણેય કાળ. એક વાત કરી. બીજી વાત, મોક્ષના કારણથી પણ રહિત છું. મોક્ષનું કારણ સમ્યક દર્શનાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. શુદ્ધ રત્નત્રયના જે પરિણામ, જે આત્મા આશ્રિત થાય છે અને જીવોને પ્રગટ કરવા યોગ્ય છે અને એ પરિણામ સુખરૂપ છે અને એ મોક્ષનું કારણ છે. સમ્યક દર્શનાન ચારિત્રના જે પરિણામ, જેને મોક્ષનું કારણ કહેવામાં આવે અને બંધનું કારણ મિથ્યા જ્ઞાન ને મિથ્યા ચારિત્ર, એનાથી તો હું રહીશ છું. પણ જેના જે પરિણામથી મોક્ષ થાય, જે પરિણામથી મોક્ષ માર્ગ છે સમ્યક દર્શન, નિર્વિકલ્પાત્માની પ્રતીતિ, સમ્ય જ્ઞાન, સસંવેદન જ્ઞાન અને સ્થિરતારૂપ ચારિત્ર. એવા જે ત્રણ પ્રકારના વિતરાગી પરિણામ જે પૂર્ણ વિતરાગ દશાનું કારણ થાય છે, જે મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, સમ્યક, જે કેવળ જ્ઞાનનું કારણ થાય છે, જે સ્વરૂપાચરણ ચારિત્ર, યથાખ્યાત ચારિત્ર, જે મોક્ષ એનું કારણ થાય છે, એ પરિણામથી હું શૂન્ય છું. સમ્યક દર્શનના પરિણામથી હું રહિત છું એવા આત્માને જ્યારે આત્મા લક્ષમાં લેશે ત્યારે સમ્યક દર્શન થયું સમજો. સમ્યક દર્શન ન થવામાં કારણ એના વિષયમાં ભૂલે છે. સમ્યક દર્શન નથી થતું એનું કારણ, સમ્યક દર્શનને એનો જે વિષય જોઈએ છે તે મળતો નથી. સમજી દે, સમ્યક દર્શન થતું નથી એનું કારણ શું? કે સમ્યક દર્શનનો જે વિષય શુદ્ધાત્મા છે, જે અકારક અને અવેદક કરતા અને ભોગતા ભાવથી શૂન્ય છે એવો પરમાત્મા, એ જ્યાં સુધી એને વ્યવહાર શ્રદ્ધામાં પણ આવતો નથી, વ્યવહાર શ્રદ્ધા પણ આત્મા વિશે નથી. દેવગુરુ શાસ્ત્રની વ્યવહાર શ્રદ્ધા આવી, પણ આત્મા જેવો છે એવો નિર્ણય કરીને સમ્યક દર્શન થવા પહેલા એક વ્યવહાર શ્રદ્ધા પ્રગટ થાય છે. એ વ્યવહાર શ્રદ્ધા માત્ર અનુભવ નથી, અનુભવથી રહિત છે, પણ જે વ્યવહાર શ્રદ્ધા છે તે વ્યવહાર અપેક્ષા એ શ્રદ્ધા બરાબર થઈ. પછી જે વ્યવહાર શ્રદ્ધા થાય છે અને સમ્યક દર્શન થયા પછી નિશ્ચય શ્રદ્ધા થાય છે, ત્યારે એ સવિકલ્પ દિશામાં આવતા એ વિચાર આવે છે કે જે મેં વ્યવહારે આત્માનું શ્રદ્ધાન કર્યું હતું અનુભવ પહેલા મેં જે નિર્ણય કર્યો હતો આત્મા વિશે, એ મારો નિર્ણય સાચો હતો. એવા પરિણામને વ્યવહાર શ્રદ્ધા કહેવામાં આવે છે કે જે એને અનંતર ક્ષણવર્તી પરિણામમાં સમ્યક દર્શન નિશ્ચય પ્રગટ થાય છે. એનાથી નથી થતું, વ્યવહારથી નિશ્ચય નથી થતું, પણ નિશ્ચય પહેલા આવો વ્યવહાર આવી જાય છે. કેવો વ્યવહાર? શું કહ્યું? વ્યવહાર આવી જાય છે એમને કહ્યું. આ વ્રત ને નિયમ ને પચકાર ને પૂજા ને ભગવાનની ભક્તિ, આહા, એ સમ્યક દર્શનનો વ્યવહાર નથી. નહીં થાય સમ્યક દર્શન પ્રગટ. ભલે નહીં 12 પ્રકારના તપ તપે, આહા, ભલે ને ચોવિયાર ને આંબેલ ને એ બધું વર્ષી તપ ને કરે, આહા, અને ભલે દાન આપે લાખો રૂપિયાના અને ભલે મંદિરો બંધાવે, એ સમ્યક દર્શનની પૂર્વ ભૂમિકાનો વ્યવહાર નથી. સમ્યક દર્શન પ્રગટ થવાનો પૂર્વ ભૂમિકાનો જો વ્યવહાર હોય, એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ, પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સંબંધ. વ્યવહારને જ્ઞાની માને છે, અજ્ઞાની વ્યવહારને માનતો નથી. વ્યવહારાભાસી છે. વ્યવહાર ન હોય અજ્ઞાની પાસે, વ્યવહાર ન હોય અજ્ઞાની પાસે કસાયની મંદતા હોય, સ્વામી તો બુદ્ધિ હોય. સ્વામી થઈને કસાયની મંદતા કરે છે એ જ્ઞાતા નથી. અહીંયા કહે છે કે અરે ભાઈ, એ સમ્યક દર્શન પૂર્વે એને આત્મા જેવો છે, સર્વજ્ઞ ભગવાને જેવો એના જ્ઞાનમાં લીધો છે અને જેવું વાણી દ્વારા સંતોએ પ્રતિપાદન કર્યું છે, એને શ્રવણ કરીને અથવા અધ્યયન કરીને પોતાના જ્ઞાનને શ્રદ્ધામાં આવો આત્મા લીધો છે કે આત્મા કરતા ભોગતાથી રહી છે. બંધનું કારણ મારામાં નથી અને બંધના પરિણામ પણ મારામાં નથી, મોક્ષનું કારણ પણ મારામાં નથી અને મોક્ષના પરિણામ પણ મારામાં નથી. સમ્યક દર્શન ન થવાનું એક નિદાન છે. સમ્યક દર્શન નથી થતું એનું નિદાન જ્ઞાનીઓએ કહ્યું છે. કેમ થતું નથી કે એને શુદ્ધ આત્મા અધિક થતો નથી. ઉપર ઉપરથી અધિક થયો હોય એ અધિક નથી, એક વાત. અને જે સમ્યક દર્શનનો વિષય છે કે ભગવાન આત્મા તો કરતા ને ભોગતાથી રહી છે, બંધનું કારણ મારામાં નથી, આઠ કર્મ બંધાય છે એનું કારણ મારામાં નથી, અને જે ભાવબંધ થાય છે એનું કારણ જે આશ્રવ એ પણ મારામાં નથી. આ મોક્ષ થશે પણ એ મોક્ષના પરિણામથી પણ હું રહીશ છું, અને મોક્ષનું જે કારણ થશે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામ હમણાં પ્રગટ થશે તો પણ હું તો એનાથી રહીશ છું. સમ્યક દર્શન ન થવાનું કારણ એના વિષયમાં ભૂલ છે. ધર્મ ધ્યાન પ્રગટ નથી થતું એનું કારણ એને ધ્યેયની ભૂલ છે. ધ્યેયના સ્પષ્ટ જ્ઞાન વિના કદી પણ કોઈ જીવને ધર્મ ધ્યાન થઈ શકતું. જેનું ધ્યાન કરે છે, જેનું ચિંતન આત્માનું કરવા બેસે છે, પણ એ આત્માનું સ્વરૂપ શું છે કે એ ધર્મ ધ્યાનના જે પરિણામ છે એનાથી પણ હું શૂન્ય છું. જે શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં શુદ્ધ આત્માને પ્રસિદ્ધ કરે છે એ અતિન્દ્રિય જ્ઞાનથી પણ હું શૂન્ય છું. એ મોક્ષનો માર્ગ છે, મારામાં મોક્ષનો માર્ગ નથી. મોક્ષના માર્ગથી શૂન્ય છું ક્યાં લઈ જવા. એ ધર્મના પરિણામથી હું શૂન્ય છું, અધર્મના પરિણામથી તો હું શૂન્ય જો છું. બહુ ભાઈ આહા, પણ જે ધર્મના પરિણામ, ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન કે જે મોક્ષનો માર્ગ અને મોક્ષનું કારણ છે, એવા ધર્મના પરિણામથી પણ હું શૂન્ય છું. આહા, જ્યાં સુધી સમ્યક દર્શનનો વિષય એના જ્ઞાનમાં વ્યવહાર શ્રદ્ધામાં જેમ છે તેમ આવે નહીં, ત્યાં સુધી એ જીવને સમ્યક દર્શન થતું નથી. જેમ કે આત્માને જ્યાં સુધી એ પરિણામથી સહિત માને છે ત્યાં સુધી એનો કર્તા ને ભોગતા બની જાય છે. હરીને સમજવા જેવી વાત છે. ઊંચામાં
ઊંચી
ઊંચામાં ઊંચી વાત છે, છેલ્લાની વાત છે. એકદમ પરમ સત્ય છે. સમ્યક દર્શન નથી થતું એનું કારણ એ આત્મા પોતાના આત્માને પરિણામથી સહિત માને છે, એ રાગાદી સહિત માને છે. તેથી તે રાગનો સ્વામી થઈ અને રાગનો કરતા બને છે, અકર્તા એને દ્રષ્ટિમાં આવતો. અને કદાચિત એને ઓળંગી જાય વિકારી પરિણામ ને, કે વિકારી પરિણામ થી હું રહીશ છું પણ હું શુદ્ધ પર્યાય થી તો સહિત છું. એમ જેને લક્ષમાં આવે છે એ પરિણામ પ્રગટ થવા પહેલા પણ એ પરિણામનો કર્તા બને છે, એટલે એ પરિણામની કર્તાની ભાવનામાં પરિણામ પ્રગટ થતા નથી પણ વિકલ્પનો કર્તા બની જાય. ન પકડો, ધ્રુવ પરમાત્મા તો ઉત્પાદ વેથી રહી છે ભાઈ, ઉત્પાદ વેથી ધ્રુવનો સહિત કેવો તે વ્યવહાર છે. અને ઉત્પાદ વેથી રહિત આત્માને શ્રદ્ધામાં લેવો તે નિશ્ચય છે. અહીંયા કહે છે, અરે સમ્યક દર્શન કેમ થતું નથી, તને ગુરુ મળ્યા કેમ સમ્યક દર્શન ન થાય, તને કુંકુન ભગવાન અને અમૃતચંદ્ર આચાર્યના ભેટા થયા, તને જીવવાણી મળી, સત્ય પરમ સત્યવાણી મળી, આહા સાચા શાસ્ત્ર મળ્યા, બાકી અનુભવીના શાસ્ત્ર તેને શાસ્ત્ર કહેવામાં આવે છે, અજ્ઞાનીએ બનાવેલા એ ચોપડા છે, શાસ્ત્ર નથી. આહા તને આટલી સામગ્રી બાહ્ય મળી અને છતાં સમ્યક દર્શન કેમ થતું નથી, તું કલાક બે કલાક ત્રણ કલાક ચાર કલાક એની પાછળ ગાળી રહ્યો છો, કદાચિત તું નિવૃત્તિ લઈને પણ વેપાર રોજગારની નિવૃત્તિ લઈને તું તારી આખી જિંદગી તું સ્વાધ્યાયમાં ગાળી રહ્યો છો, તો પણ કેમ સમ્યક દર્શન થતું નથી. કેમ કે સમ્યક દર્શનનો જે વિષય છે એ વિષય એના લક્ષમાં આવતો નથી. અને કાંઈ કદાચ એને સમ્યક દર્શનનો વિષય લક્ષમાં લેવાનો ભાવ આવે છે અને કાંઈક કોકની પાસે વાત કરવા જાય છે, અધૂરી સ્થિતિ છે એની, ટેકો લેવા જાય છે અજ્ઞાની પાસેથી, ના ના એકાંત થઈ જશે, પરિણામથી રહિત ન હોય, રાગથી રહિત ન હોય પણ સમ્યક દર્શનના ચારિત્રના પરિણામથી આત્મા રહિત ન હોય, મોક્ષના પરિણામથી રહિત ન હોય. ક્યાંથી વાત સાંભળી, માંડ માંડ વિચારો જ્યાં આહા દ્રષ્ટિના વિષયમાં આવતો હતો ત્યાં બીજાનો ટેકા લેવા ગયો, એકાંત થઈ જશે. એને પાત્ર પાસે વાત ન કરી, પોતાની વાત, અંતરની વાત, ઊંડાણની વાત, દૂતની વાત એને પાત્ર પાસે કરવી જોઈએ. જ્યાં ત્યાં આ વાત કરવાથી ખુલાસો મળે. ઓ કેમ સમ્યક દર્શન થતું નથી, કે આત્મા સ્વભાવથી અનાદિ અનંત, કર્તા અને ભોગતાના ભાવથી પરિણામથી શૂન્ય છે, એક વાત, અને બંધના કારણથી શૂન્ય છે. આઠ પ્રકારના કર્મનો બંધ થાય છે જે વ્યવહારે, એનું જે કારણ પુણ્યને પાપના પરિણામ, મિથ્યા દર્શનના ચારિત્રના પરિણામ, એ પરિણામથી વર્તમાનમાં રહી છે, વર્તમાનમાં રહી છે, સહિત દેખાય છે, પણ ઊંડાણથી જોવામાં આવે તો, શુદ્ધ દ્રવ્યાર્થિક નહીંથી જોવામાં આવે તો, દ્રજ સામાન્ય માત્ર જ્ઞાનનો વિષયથી જોવામાં આવે તો, વર્તમાન પરિણામથી આત્મા રહી છે. વર્તમાન પરિણામ આત્માને અડતા નથી. એક વાત, મોક્ષનું કારણ મારામાં નથી, મોક્ષનું કારણ સમ્યક દર્શનના ચારિત્રના પરિણામ, ધાર્મિક પરિણામ, એ ધાર્મિક પરિણામ, સાચા ધર્મના પરિણામ, એનાથી હું શૂન્ય છું. અને સમ્યક દર્શનના ચારિત્રના જે પરિણામ પ્રગટ થાય અને અતિન્દ્રિય આનંદ મને આવે એ આનંદના ભોગતાપણાથી પણ હું શૂન્ય છું એને હું ભોગવનારો બંધના કારણભૂત જે ક્રિયા એનું ફળ જે દુઃખ એનો હું ભોગતા નથી એનો તો હું ભોગતા નથી પણ સાંભળ તો સમ્યક દર્શનનો વિષય તે સાંભળો નથી અને કદાચિત સાંભળો હોય તો ઉપર ઉપરથી તે કાઢી નાખ્યો છે પણ આ મારો વિષય હવે આવ્યો સાંભળવાનો આજ મારે સાંભળવું છે અને એનો મારે નિર્ણય કરવો છે આ ભાવમાં અરે ભલા નિર્ણય તો કર અરે જો ખરેખર કોઈ અપૂર્વ નિર્ણય જો આવી જશે અપૂર્વ નિર્ણય હો એ નિર્ણયની જાત જુદી છે એ નિર્ણયની જાત જે નિર્ણયની પાછળ અપ્રતિહત ભાવે સમ્યક દર્શન આવે ને કાં તો અંતર્મૂર્તમાં આવે ને કાં મહિનો બે મહિના ત્રણ મહિના કોઈને લાગી જાય પણ સમ્યક દર્શન આવ્યું સમજે એવો તો એનો નિર્ણય થઈ જાય છે આ નિર્ણય થાય છે મિત્રાત્મની ભૂમિકામાં પરિણામ સંયોગના છે પણ એનાથી ભિન્ન એક વ્યવહાર જ્ઞાન અને વ્યવહાર શ્રદ્ધા જે આત્મા વિશે થાય છે એવી એક વ્યવહાર શ્રદ્ધા પ્રગટ થાય છે એટલે પેલા આ મંદિર બનાવીએ આપણે બનાવવાનું છે તો બીના પેલા એનો પ્લાન તો થશે કે નહીં કે એમ ને એમ કરીએ કે તન ઠીક લાગે એમ ચણવામાં એમ નહીં એનો ઈજ્ઞેર જો આમાં નક્કો શ્યામ અહીંયા આટલું જ રહેવું જોઈએ કેમ આ ફેફાતી રહો એને મંદિર બંધાવવા પેલા આખું મંદિર અનુમાન જ્ઞાનમાં આવી જાય છે આખું મંદિર મંદિરનો ફોટો એના જ્ઞાનમાં પડી જાય છે બહુના પેલા પડે કે ના પડે આ એમ શુદ્ધ આત્માનો સ્વાનુભવ થવા પેલા એના અનુમાન જ્ઞાનમાં માનસિક જ્ઞાનમાં શુદ્ધ આત્મા જેવો છે એવો ફોટો પડી જાય છે અનુભવ બાકી રહ્યો છે પછી અનુભવ થઈ જાય છે હવે સાંભળ તો ખરો મોક્ષનું કારણ મારામાં નથી એનાથી રહીત છું અને તું માની લો છો કે દેહથી હું સહિત છું હા 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 પછી કે અમને સમય કશું થતું નથી મોક્ષના કારણથી હું શૂન્ય છું એવો તો તારે નિર્ણય કરવાનો છે અને માને કે પૈસો મારો લક્ષ્મી મારી કુટુંબ મારી મારું એનાથી હું સહિત હા 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 ભાઈ આ કોઈ સાધારણ વાત નથી આ માત્ર ઉપલબ્ધ સાધારણ પુરુષાર્થથી આ શુદ્ધાત્માની પ્રાપ્તિ નથી કેમ કે ચાર ગતિનું દુઃખ તે તળે અને આનંદ પ્રગટ થાય છતાં પણ આનંદનો કર્તાને ભોગતા નહીં એવી ઉપેક્ષા અંદરમાં આવી જાય એવો ભગવાન જે આત્મા દ્રષ્ટિમાં આવતા અનુભવ થાય ને અનુભવ થવા છતાં પણ એની ઉપેક્ષા કેમ કે એનાથી રહીત છે ત્યાંથી ઉતર્યો છે અને સહિત છું એવું જ્ઞાન ભલે થાય સહિત છું એવું જ્ઞાન ભલે થાય પણ દ્રષ્ટિ બની રહી છે શ્રદ્ધામાં રહીત પણ ને જ્ઞાનમાં સહિત પણ એક સાથે હોવા છતાં પણ જ્યાંથી જે સમ્યક દર્શનનો વિષય શ્રદ્ધામાં લીધો છે એ વિષય ફરતો નથી મોક્ષનું કારણ મારામાં નથી મોક્ષનું કારણ મારામાં નથી તેથી તે પરિણામનો હું સ્વામી નથી અને તે પરિણામનો હું કરતા નથી અને તે પરિણામનો હું ભોગતા નથી કેમ કે જે જેનાથી રહીત હોય તે તેને કરી શકે નહીં ને ભોગવી શકે જે જેનાથી રહીત હોય રોટલા દાસ ભાત આત્માથી રહીત છે કે નહીં આ જયંતભાઈ સેક્રેટરી થવાથી જેમ નહીં થાય તો આ સમજવું પડશે બરાબર અને બહુ પ્રેમથી સાંભળે છે સાંભળે છે પ્રેમથી, અને સામે તમે વિશ્વાસની માગણી કરી ત્યાં જ પાત્રતા દેખાઈ ગઈ. નકર તો કહે કે છદ્રોની વાત કરો તે સમજાઈ જાય બધું, કે આ મોટા ઊંચા હીરાના ઘરાજ નથી, પણ આ તો ઊંચા હીરાના ઘરાજ થાય. ભલે સંખ્યા થોડી હોય તો સંખ્યાની આવે સતને જરૂર. શું કહે છે? અરે સમજ નથી કેમ થતું નથી, એનો અહીંયા ભૂલ બતાવે છે. કે સમ્યક દર્શન ન થવાનું કારણ એ પરિણામથી સહિત જો પરિણામથી સહિત ન માનું તો એકાંત થઈ જશે. અને ઉત્પાદન ધ્રુવતમ થતો છે, વળી દ્રવ્યનું લક્ષણ ગુણ પર્યાય વધ દ્રવ્યમ તો છે. અરે એ તો દ્રવ્યનું લક્ષણ છે, ગુણ પર્યાય વધ દ્રવ્યમ, જીવ તત્વનું લક્ષણ નથી. જીવ તત્વ જુદી ચીજ છે, જીવ દ્રવ્ય જુદી ચીજ છે. છ દ્રવ્યમાં જીવ દ્રવ્ય છે એ તો સુધા શુદ્ધ પર્યાય નો પિંડ તેને દ્રવ્ય કહેવામાં આવે છે. એક સમયની પર્યાય પણ જો બાદ કરે તો દ્રવ્યની સત્તા નાશ પામે છે. પણ એમાં એ પ્રમાણનો વિષય છે, એ પ્રમાણના વિષયમાંથી જીવ તત્વને શોધવા જાય છે ત્યારે કહે છે કે નવ તત્વના પરિણામથી હું શૂન્ય છું, નવ તત્વથી અત્યંત જુદો છું. જે મારાથી ભીન હોય, રોટલા દાળ શાક ભાત મારાથી ભીન હોય તો એ કરી શકાય નહીં ને ભોગવી શકાય નહીં. એમ રાગને કરતો નથી ને ભોગવતો નથી, કેમ કે એનાથી હું રહીશ છું. જે જેનાથી રહિત હોય તેને કરે નહીં ને ભોગવે પણ. પછી જે સમ્યક દર્શનના ચારિત્રના પરિણામ વિતરાગી પ્રગટ થયા અથવા હમણાં થવાના છે, એ થવા પહેલા એનો નિષેધ કરે છે. જુદો નથી. છ દ્રવ્યમાં જે જીવ દ્રવ્ય તમે લક્ષમાં લ્યો, તમારો આત્મા જીવ દ્રવ્ય રૂપે લક્ષમાં લ્યો, તમારો જ આત્મા બીજો નહીં. તમે જીવ દ્રવ્ય પણ છો અને તમે જીવ તત્વ છો. જીવ દ્રવ્ય છે એ પ્રમાણ જ્ઞાનનો વિષય છે, એમાં કોઈ પર્યાય બાદ ન થઈ શકે. અને જીવ તત્વ છે એ તો પરિણામથી શૂન્ય રહિત જ છે. તમારો આત્મા પ્રમાણમાંથી નહીં નીકળે છે. સર્વથા પ્રમાણના વિષયમાંથી શુદ્ધ નયનો વિષય જયારે તારવવામાં આવે, એ જે શુદ્ધ નહીં છે, એ નિશ્ચય નહીં છે, એ વ્યવહાર નયનો નિષેધ કરે છે. પ્રમાણમાં હે ઉપાદય નથી, વિધિ નિષેધ પ્રમાણ જ્ઞાનમાં ન હોય. પ્રમાણ જ્ઞાનનું દ્રવ્ય લઈને પછી એ શુદ્ધ અને અશુદ્ધ પરિણામ, એનાથી હું ભંચકાળ જીવ તત્વ સામાન્ય ચિહ્ન માત્ર મૂર્તિ છે. ઓમાં જીવ દ્રવ્યમાં સામાન્ય વિશેષ બે આવી જાય. જીવ તત્વમાં એટલું સામાન્ય તત્વ આવે. જીવ દ્રવ્ય જ્ઞાનનો વિષય છે, જીવ તત્વ શ્રદ્ધાનો વિષય છે. જો જીવ દ્રવ્યને જે માનતો નથી તે અન્યમતિ છે. જીવ દ્રવ્યને માનતો નથી, છ દ્રવ્યને માનતો નથી, જીવ દ્રવ્યને માનતો નથી, ગુણ પર્યાય વધ દ્રવ્ય માનતો નથી, ઉત્પાદે દ્રવ્યતમ સત માનતો નથી, પ્રમાણના વિષયને ઉડાડે છે, એ અન્યમતિ છે. પ્રમાણ જ્ઞાનનો વિષય છે પણ પ્રમાણ જ્ઞાન પૂજ્ય નથી. હા છે, છતાં પ્રમાણ જ્ઞાન પૂજ્ય નથી, પણ પ્રમાણ જ્ઞાનમાંથી એને નહીં કાઢવી પડે. એક દાખલો આપવું એ ખ્યાલ આવે કે બેનો કાપડિયાની દુકાને કાપડ લેવા જાય, સાડી લેવા જાય, ત્યારે હંમેશા એવો નિયમ છે કે ઘરાકમાં અહીંથી બે પૈસા મળશે એ કંઈક તકલીફ કરશે, તો એવી ભાવના છે. અને આવનારને એમ છે કે આપણે સારી જેવીથી સારી આ દુકાને મળશે, એટલે બેનો સ્વાર શરી જશે. એટલે ઘર આગ આવે એટલે 50 સાડીનો ઝઘડો કરે. 50 તો 50 જે સાડી છે એના ઉપર બેન નજર કરી લઈએ, 50 એ ઉપર નજર ફરી વળે. એ 50 સાડીનું જે જ્ઞાન થયું તે પ્રમાણ જ્ઞાન છે, તે પ્રમાણ જ્ઞાન છે. અને એમાંથી એણે કહ્યું કે આ સાડી મારે જોઈ હતી, તો એ નિશ્ચય નહીં થી એક સાડી ઉપાદય થઈ
અને જે વ્યવહારની નો વિષય 49 જે સારી એ એની દ્રષ્ટિ વધેય થઈ ગઈ. એ પ્રમાણ માંથી નહીં નીકળે છે, પેલા પ્રમાણ જ્ઞાન પરથી જુદો પાડીને પરથી જુદો પડીને પોતાના દ્રવ્ય ગુણ પર્યાય એટલો આત્મા છે, પરમિયારે માયકા મારે કઈ સંબંધ નથી એમ પરથી જુદો પડી જાય. લક્ષ્મી થી સુંજાભાઈ દેહ થી કર્મ થી જુદો પડે ને પોતાના દ્રવ્ય ગુણ પર્યાય ને એ આત્મા જાણે. એ જ્ઞાન નો વિષય છે, એ શ્રદ્ધાનો વિષય નથી. પણ પછી દ્રવ્ય ગુણ પર્યાય માંથી પર્યાય ને લક્ષ છોડી ને પર્યાય થી હું રહી છું. એટલે પિતા સામાન્ય સ્વભાવ માત્ર એટલો હું છું ત્યારે તેને સમ્યક દર્શન નો વિષય હાથમાં. હવે એ 50 સાડી છે, એ 50 સાડી માંથી એક સાડી લીધી તો લેનાર નું પણ કામ થયું અને ઓને પણ 5-5 રૂપિયા મળ્યા. બે નું કામ થયું કે બીજે બીજી બનાવી. જ્યાં તો દુકાન તો હોય તો આવે ને ઘરા, તો એને 25-50 સાડી નો ઢગલો કર્યો. એ એમ જોયા કરે છે, સાડી જોયા કરે છે, 7 કલાક થઈ હજુ ત્યાં છે. તો ઓલો વેપારી બોલ, હવે આમાંથી કઈ તમારે શું લેવું છે? ના ભાઈ, મારે કઈ લેવું નથી, હું તો જોઉં છું, હું તો બધું ભાઈ બાપુ આ જોવાની દુકાન નથી, આ તો ખરીદ કરવું હોય તો દુકાન છે. સમજાય કે આમાં જે સિદ્ધાંત ઉતારવો છે, હો સિદ્ધાંતમાં ઉતારવું છે મારે. એટલે બેનને કહે તો હવે આમ ભાત જોયા, કેમ કે મારી મારો ટાઈમ જાય છે, તમારો ટાઈમ જાય છે, તમારું પ્રયોજન કઈ સ્થિત થતું નથી, કેમ કે તમારે લેવું નથી, તમે ધરાવ નથી, તમે લેનાર નથી, સિદ્ધાંતમાં ઉતરો છો. હા, મારું કામ નથી, તમારું કામ નથી. ભાઈ સાહેબ, હવે એટલે બેન રિયાજ લીધાવી લેના હો, 50 સાડી જોઈ પણ લીધું કઈ નહીં એમાં. એમ એ આત્મા જૈન મતમાં આવ્યો અને 9 તત્વ પાથરા અને 9 તત્વને જ્ઞાનમાં લીધા. જાણ્યા કરે, 9 તત્વને જાણું છું, હું 9 તત્વને જાણું છું, 9 તત્વને જાણું છું, પણ એમાંથી કઈ ગ્રહણ કરવું છે તારે કે જોયા કરવું છે? પ્રમાણ જ્ઞાનના વિષયને વસ્તુ દ્રવ્ય નું પર્યાય રૂપ છે, વસ્તુ ઉત્પાદન ધ્રુવતમ છે, વસ્તુ સુધાર્થ પર્યાય નો પિંડ છે, પણ શું એમાં પાયકું તારું? એ તો પ્રમાણ જ્ઞાન નો વિષય છે. એ પ્રમાણ જ્ઞાન ના વિષયમાંથી 9 તત્વ માંથી છુપાયેલો આત્મા એ ઘરાદ હાચો હોય શુદ્ધાત્મા ને ખેંચી લે છે. અને 9 તત્વ એ વ્યવહાર નો વિષય હોવાથી માત્ર જાણેલો કે જ્ઞાન છે. મને ઉપાદે નથી, મારે 50 સાડી લેવી નથી, મારે તો 1 સાડી લેવી છે. તો 2 રાજી થઈ ગયા, 2 રાજી થઈ ગયા અને બીજી બી 2 દુઃખી થયા. કારણ કે એને લેવું જ નહોતું કઈ, એને માત્ર પંડિતાઈ કરવી છે, જાણવું છે તત્વોને, પણ એ ઘરાજ નથી, એ આત્માનો ઘરાજ નથી. મોહનભાઈ ખુશ થાય છે. મોહનભાઈ બોલ્યા કે મારું તો કામ થઈ ગયું. એમ બોલ્યા, આત્મા છે એમાં શું, કોઈ પણ જીવ એમાં શું? હા હા, એ છે કે હું તો જૈન મતમાં છું ને, એટલે ઉત્પાદન ધ્રુવતમ સત ગુણ પર્યાય દ્રવ્યમ ફલાસા ગોખી રેખા અને આત્મા 9 તત્વ રૂપ છે. અરે 9 તત્વ એ તો 50 સાડીની જગ્યાએ પ્રમાણ જ્ઞાન નો વિષય છે. એમાંથી છુપાયેલો આત્મા તું ખેંચી લીધો ઘરાગ હતો અને નીકળે બીજે બીજે બાય આવી બેની મુશ્કેલ ઉભી સૂચી સૂચી જ્યાં કરે ભાઈ. અરે ભાઈ પણ લેવું છે તમારે? હું તો ભાઈ જોવા એવું છું. અરે આ જોવાનું ઠેકાણું નથી, આ તો ખરીદ કરો તો તમે આવો દીખાડો છો તો તમે ચા પાણી પણ અમે અહીંયા સૌરાષ્ટ્રમાં પાય ચા પાણી, અહીં તો ભલે નહીં પાય માં પાય. તો આ 2-5 સાડી લેવા આવ્યા હશે ભાઈ બેન. મુંબઈમાં તો આખી પાકીટની અંદર ઠોકડા ને ઠોકડા રૂપિયાના ભરીને આવ્યો અને 1000, 2000, 5000, 10000 માલ લઈ જાય. એની જવેરાતની દુકાને જાય તો 1-2 લાખ રૂપિયાનો માલ લઈ રોકડી નોટ આપી દે. હા, પણ ઘરાગ હોય એને આવકાર આપે, કઈ ન લઈએ તો ચા પાય કોઈ. હા, એમ આ પ્રમાણ જ્ઞાનનો જે વિષય છે હજી પ્રમાણ જ્ઞાનમાં આવ્યો નથી. પોતાના દેહને પોતે માને, પૈસાને પોતે માને, એ પ્રમાણ જ્ઞાનથી બહાર છે, એ નાયરોબીની શરતથી બહાર છે. એ તો આંગણામાં કહેવાય પ્રમાણમાં નથી આવ્યું, સમજાણું. પ્રમાણમાં આવે એ તો પોતાના દ્રવ્ય ગુણ પર્યાય પૂરતું જ પોતાનું સ્વરૂપ છે એમ માને, એટલો જ હું છું, ભલે પ્રમાણ થી એટલો જ હું છું, બાકી બધું પર છે. એમ હજી પરથી પણ જુદાપણાનું ઠેકાણું નથી. આ હા હા, તીવ્ર મોહ, તીવ્ર લાલસા, તીવ્ર તૃષ્ણા અને તીવ્ર લોભ કસાય પર પદાર્થને પ્રાપ્તિની પાછળ આખી જિંદગી ગુમાવે છે. અને શુદ્ધ આત્મા જે પ્રાપ્ત કરવા જેવો છે એ રહી જાય. પછી રામ બોલો ભાઈ, રામ તો શું હાડ ફેલ છો, હા કાં એટલી લક્ષ્મી હતી કઈ બચાવી શકું નહીં, આ કેન્સર છું. અરે ભાઈ 10 લાખ 20 લાખ મારે ખર્ચવા, કોઈ બચાવો રે, બચાવો, કોણ બચાવે. અહીંયા કે છે કે આ સમ્યક દર્શન કેમ થતું નથી, કે એનો વિષય શું છે એ એના લક્ષમાં આવતો નથી. સમ્યક દર્શન ન થવાનું કોઈ કારણ હોય ને, શું કામ ન થાય? સાચા દેવ મળ્યા, સાચા ગુરુ મળ્યા, સાચા શાસ્ત્ર જીનવાની મળી, આત્મજ્ઞાની ગુરુ પ્રત્યક્ષ મળ્યા, જે મળવા મહાદુર્લભ પંચમ કાળમાં, એવા સાક્ષાત અનુભવી ગુરુ અને ભાવિ તીર્થંકર નું દ્રવ્ય એના ભેટા થયા. લાંબો કાળ સુધી મળ્યા કન્ટિન્યુ, છતાં કેમ સમ્યક દર્શન થતું નથી? કે સમ્યક દર્શન ના વિષયમાં એની ભૂલ છે. કેમ કે અમુક પ્રકારની ક્રિયા કરું તો એ મને સાધન થશે. અરે એ ક્રિયાથી તો ભગવાન આત્મા ભાઈ રહી છે, એનું કર્તૃત્વ તને ભાસે છે. એ તો આંગણામાં પણ આવ્યો. અરે એ તો ઠીક, પણ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામ જે મોક્ષનું કારણ, એનાથી પણ હું રહિત છું, એનાથી સહિત. અને જે મોક્ષ થવાનો છે, ભવિષ્યમાં મોક્ષની પર્યાય પ્રગટ થવાની છે, એનો નિર્ણય અટાણે કરે છે કે મોક્ષના પરિણામથી હું રહિત છું. મોક્ષના પરિણામ નથી અત્યારે, પણ મોક્ષના પરિણામથી હું રહિત છું એવા સ્વભાવને લખમાં લે છે. લે છે ત્યાં સમ્યક દર્શન પ્રગટ થાય છે અને મોક્ષ પર્યાય પ્રગટ થઈ જાય. એકલો ધ્રુવ દ્રષ્ટિમાં, બીજું કઈ? આ હા હા હા, એ છે આમાં લખ્યું, એનો અર્થ થાય છે ને. આ કઈ આપણા ઘરની વાત આમાં લખ્યું છે ને, શું કે જીવ શુદ્ધ દ્રવ્યાર્થિક ને એ જીવ કેવો છે? કરતા ભોગતા થી શૂન્ય એક, બંધના કારણ અને બંધના પરિણામ થી શૂન્ય, મોક્ષ નું કારણ અને મોક્ષ ના પરિણામ થી શૂન્ય છે. આ પૂર્ણ કલાક આટલી બે લીટીનો અર્થ વાગત એમ સમુદાય પાત્મિકામાં કહેવામાં આવ્યું હતું. પૂર્વે જે ગાથાઓ ગઈ ને એ ગાથાઓમાં સંક્ષેપમાં આ વિષય આવી ગયો છે, પણ વિશેષ ઉપર લખે છે. તે જ અકર્તૃત્વ અભૌતિક ભાવને વિશેષપણે દર્શાવે છે. એટલે કહેવાય તો ગયું છે, પૂર્વે ગાથાઓમાં સંક્ષેપમાં આ કહેવાય ગયું છે, પણ વિશેષ વિસ્તારથી આ ગાથામાં મારે કહેવું છે. પછી ચાર ગાથા દ્વારા જીવનું અકર્તૃત્વ ગુણના વ્યાખ્યાનથી મુખ્યતાથી સામાન્ય વિવરણ કરવામાં આવ્યું. સામાન્ય વિશેષ તો અહીંયા થાય, એનું વિવરણ વિશેષ તો આ ગાથામાં થશે, ટૂંકામાં કહેવાય ગયું હતું. ત્યાર પછી ચાર ગાથા દ્વારા શુદ્ધને પણ જે પ્રકૃતિ સાથે બંધ થાય છે, જળ કર્મની પ્રકૃતિ સાથે જે બંધ થાય છે શુદ્ધને પણ, શુદ્ધ આત્માને પણ, તે અજ્ઞાનનું મહાત્મ છે. આ હા, શું કર્યું? આવો જે આત્મા શુદ્ધ આત્મા લક્ષ્મણ હતો નથી, એટલી અજ્ઞાની જીવ કર્મને બાંધે છે, પ્રકૃતિનો બંધ થાય છે. અજ્ઞાનનો મહિમા છે, અજ્ઞાનનો એ મહિમા છે, માયતમ છે. એમ અજ્ઞાનનું સામર્થ્ય કેવા રૂપે વિશેષ વિવરણ કરવામાં આવ્યું. ત્યાર પછી ચાર ગાથા દ્વારા જીવનું અભુક્તત્વ ગુણના વ્યાખ્યાનની મુખ્યતાથી વ્યાખ્યાન કરવામાં આવ્યું. પૂરું આવી ગયું બધું,
ત્યાર પછી બે કથા કહેવામાં આવી જેના દ્વારા પૂર્વે 12 ગાથામાં શુદ્ધ નિશ્ચયથી કર્તૃત્વ ભોક્તૃત્વના અભાવરૂપ તથા બંધ મોક્ષના કારણને પરિણામના અભાવરૂપ જે વ્યાખ્યાન કરવામાં આવ્યું હતું તેનો જ ઉપસંહાર કરવામાં આવ્યો. આ રીતે સમયસારની શુદ્ધાત્મા અનુભૂતિ લક્ષણતા પદ્ધતિ નામની ટીકામાં મોક્ષ અધિકાર સંબંધી ચીલિકા સમાપ્ત થઈ. જે કહેવાય ગયું હોય ને કંઈક વિશેષ કહેવાય એને ચીલિકા કહેવામાં આવે છે, અથવા બીજી રીતે વ્યાખ્યાન કરતા અહીં મોક્ષ અધિકાર સમાપ્ત થયો. અહીં 320 ગાથામાં જયસેન આચાર્યની અપેક્ષા એમ પોતે આચાર્ય મહારાજ કહે છે કે અહીંયા મોક્ષ અધિકાર સમાપ્ત થયો. જ્યારે અમૃતચંદ્ર આચાર્ય ભગવાને જે ટીકા કરી છે તેમાં 307 ગાથામાં મોક્ષ અધિકાર પૂરો થતો, પણ 7 ગાથા પછી જે છે 12 ગાથા એની ચીલિકા હોવાથી કંઈક વિશેષને કહ્યું છે તે અપેક્ષા એ હું તો 320 ગાથામાં અહીંયા મોક્ષ અધિકાર સમાપ્ત થાય છે એમ સારું કહ્યું છે. હવે એનો વિસ્તાર ફૂલ તો ટૂંકું એની સમરી કરી. તાત્પર્ય હતી એટલે કે શુદ્ધ આત્માને સન્મુખ થઈને અનુભવ કરવો એ તાત્પર્ય વૃત્તિ છે, બાકી બધું અતાત્પર્ય છે, એ કઈ પ્રયોજનભૂત નથી. તાત્પર્ય કે તારવી લીધું એને કે આ બધામાં એક શુદ્ધ આત્મા જે પાડે છે એ તાત્પર્ય વૃત્તિ છે. આત્મખ્યાતિ એટલે શુદ્ધ આત્માની પ્રસિદ્ધિ, પોતાના જ્ઞાનમાં જે થઈ અંતર્મુખ થઈ અનુભવ થયો, શુદ્ધ આત્માનો આવિર્ભાવ થયો, પ્રસિદ્ધિ થઈ, તો તેને આત્મખ્યાતિ કહેવામાં આવે છે. બધું એકાર્થ છે, તાત્પર્ય વૃત્તિ કહો કે આત્મખ્યાતિ કહો, શબ્દ જુદા. આત્માની પ્રસિદ્ધિ, રાગની પ્રસિદ્ધિ ને પરની પ્રસિદ્ધિ થઈ રહી છે એને બદલે એક કાળ એવો આવે છે અંતર્મુખ થઈને તો એને શુદ્ધ આત્માની પ્રસિદ્ધિ થાય છે, અનુભવમાં આવે છે. આજ હું સમ્યક દર્શનના વિષયને તમે પૂછો, સમ્યક દર્શનની ચિંતા ન કરો. ખૂબી છે જો સમ્યક દર્શનની ચિંતા કરશો એટલે પર્યાયની ભાવના ભાવશો, પર્યાયનું ભજન કરશો તો પર્યાયના લક્ષ્ય નિષ્ઠા તો ઉત્પન્ન થશે, અને શુદ્ધ આત્માની ભાવના ભાવશો તો વિતરાગતા પ્રગટ થયા જ નહીં છે. ભાવના પર્યાયની ન હોય, ભાવના દ્રવ્યની હોય, ભાવના ક્ષણિક અનિત્યની ન હોય, ભાવના ત્રિકાળી સામાન્યની હોય, ભાવના સાપેક્ષ શુદ્ધ પર્યાયની ન હોય, ભાવના ત્રિકાળ નિરપેક્ષ શુદ્ધ અવસ્થાની દ્રવ્યની હોય. પર્યાયનું જ્ઞાન થાય પણ પર્યાયની ભાવના ન હોય. જ્ઞાનીને પર્યાયનું જ્ઞાન જરૂર છે, કોઈ એમ કે પર્યાય જ નથી બિલકુલ, અને જ્ઞાનનો વિષય નથી, અને પર્યાયને જાણતા પર્યાય દ્રષ્ટિ થઈ જશે તો એ જ્ઞાનના વિષયને ઉડાડે છે, એને દ્રષ્ટિનો વિષય આત્મા આવશે, એને જ્ઞાનનો દ્રોહ કરે છે. જ્ઞાનનો દ્રોહી આત્મ ઉપલબ્ધિ કરી શકતો નથી. જ્ઞાનનો વિષય છે, સમ્યક દર્શનના ચૈતન્યના પરિણામ પ્રગટ થાય છે, એ પ્રગટ થાય છે એમ જાણવામાં પણ આવે છે, એની શુદ્ધિની વૃદ્ધિ થાય છે એમ પણ જાણવામાં આવે છે, આનંદ વધે છે એમ પણ જાણવામાં આવે છે, સ્થિરતા વધે છે એમ પણ જાણવામાં આવે છે, પણ એ આદરવામાં આવતું તરત જોવાની વાત. આમાં જરા ઉપયોગ લગાવવો પડશે હો, હા બોલા સંસ્થાના કામમાં તમે ઉપયોગ લગાવો, હા એમાં તો ચાલે ગાડું પણ આમાં ચાલે ને, એમાં ઉપયોગ લગાવવો પડશે. એમ કેમ પ્રમુખ થયા ને સેક્રેટરી થયા એટલે એનો મોક્ષ થઈ જશે, આ ધર્મ દલાલી કરી છે? ના 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 ના, એ તો શુભ ભાવ છે, એવું તો અનંતવાર કર્યું. એને આત્માની અંદર ખોજ કરવી પડશે કે હું કોણ છું. કઈ બાબત? એનું કારણ કે ભાઈ એનું વીર્ય કાચું છે, એનું વીર્ય બળવાન થયું નથી. એ સમ્યક દર્શન થયા પછી વીર્ય આંશિક બળવાન ભાવને પામી જાય, અને બળવાન વીર્ય સમ્યક દર્શન ચારિત્રના પરિણામની એ વૃદ્ધિમાં કારણ થાય છે. સહન થતું નથી એમ. હા, જતું કે હા રાખ, કેમ જતું કરતું નથી? કેમ કે એટલી એનામાં સરળતા નથી. આ માર્ગ છે ને એ મધ્યસ્થતા, કસાયની મિલતા અને સરળતાનો માર્ગ. જતું કરવું જોઈએ, હું કુટુંબમાં પણ જતું કરવું જોઈએ. દીકરા દીકરી હશે જતું કરવું જોઈએ, સાસુએ વહુ પ્રત્યે જતું કરવું જોઈએ, વહુએ સાસુ પ્રત્યે પણ જતું કરવું જોઈએ. અરે જતું કરવાની ટેવ તો એક સામાન્ય છે, એ સમ્યક દર્શનનું કારણ નથી. હા, એ ધર્મ નથી. જતું કરવું એ ધર્મ નથી, એ તો કસાયની મંદતા છે. કોઈ આપનું અપમાન કર્યું હોય ભલે, કઈ વાંધો નથી. એ મારા આત્માને ક્યાં કહ્યું છે કે મારો આત્મા રૂપી છે, કે એના જ્ઞાનમાં આવતો નથી ઇન્દ્રિય જ્ઞાનમાં. તેને કહ્યું છે, દેહને કહ્યું કે દેહ તો મારો નથી. કદાચ મને કોઈ કટુ વચન કહ્યું હોય તો કોને કહ્યું? દેહને કહ્યું છે, દેહ તો મારો નથી અને હું તો અરૂપી આત્મા છું. એને તો બિચારો જાણતો નથી કે મારા આત્માને દાયજ્ઞ. દેહને કહ્યું છે, દેહ તો પાડોશી છે મારો. હોય સામાન્ય, એટલું તો કસાયની મધતા, સરળતા અને મધ્યસ્થતા. મધ્યસ્થતા એટલે શું? મધ્યસ્થતાનો ગુણ બહુ મોટો છે. જે પોતે સાંભળ્યું હોય, જે અનાદિથી માન્યું હોય, એના કરતા કોઈ જ્ઞાની પાસેની જુદી વાત કરે ત્યારે એનું જ્ઞાન મધ્યસ્થ થઈને એને સમજવાની કોશિશ કરવી જોઈએ. જે છે માટે માનવું એમ ન, પણ જો સત્ય હોય તો માનવું જોઈએ. એટલો એને દરવાજો જો ખુલ્લો રાખ્યો હોય તો કામ થઈ જાય. પણ અમે માનીએ છીએ, જે કરીએ છીએ એ સાચું છે, અને આ તો બાર ગામથી આવ્યા છે, અને સગા વાળાને સારું લાગે માટે સાંભળવા આપણે જવું જોઈએ, તો એમાં કઈ આત્મલાભ થાય? ધર્મ ધર્મનો વેપાર નથી આ, ધર્મે ધર્મની વાત નથી. આ તો આપણે કરી લેવું છે, આપણે કરી લેવું છે. આખા સમાજ છે ને, સમાજમાં તો અનેક પ્રકાર ભજતા બાહીના હોય ને. રાત્રિની અપેક્ષા એ વાત કરી, અત્યારની અપેક્ષા એ શું કહ્યું? હવે આગળ કે છે, બે એક મિનિટ બાકી છે. ગાથા છે કોઈ સમ્યક દર્શન કેમ થતું નથી? કે તારા સમ્યક દર્શનના વિષયમાં ભૂલ થઈ જા. તમે જાણી લીધું? હા, કેમ કે સમ્યક દર્શનનો વિષય જેને લક્ષ્મણ દ્રષ્ટિમાં નિર્ણયમાં આવ્યો એને સમ્યક દર્શન થાય થાય ને થાય જ. આ 40 વર્ષથી સોનગઢ હું રહું છું પણ સમ્યક દર્શન સાહેબ થતું નથી આપની સમીપે છતાં પણ. કેમ કે સમ્યક દર્શનનો વિષય શુદ્ધ આત્મા છે, એટલો હું છું એના લક્ષમાં આવતો. એ પર્યાયને ભેળવા કરે છે, પર્યાયને ભેળવા કરે છે. જીવ જે પરિણામથી રહી છે એને બંને સહિત માને છે. સહિત જાણે ત્યાં સુધી દોષ નહીં, પણ સહિત માને છે મોટો દોષ છે. જાણવા ને માનવામાં મોટો ફેર છે.
પાંચ તત્વો નવો પગાર થયો.